નામ ખત્રી સુમાર દાઉદ, ઉંમર વર્ષ 30, અભ્યાસ ધોરણ 5. નામ અબ્દુલ ગફૂર ખત્રી, ઉંમર 46, ધોરણ 4 પાસ અને ગામ નિરોણા. તારીખ 26/5/2012. કળાનું સ્વરૂપ રોગાનકામ. રોગાનકામના કારીગરોની મુલાકાત લેવી એ સંપૂર્ણપણે અલગ પરંતુ એક ખૂબ જ રોચક અનુભવ છે. રોગાનકલા આમ તો તેને ચાહનાર જૂથ અને ખરીદનાર વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે. કાપડ પર ચિત્ર દોરીને અથવા ઉઠાવવા માટે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કચ્છ જિલ્લાના આ હસ્તકલા માટે પ્રખ્યાત માત્ર નિરોણા ગામ છે. અલગ અલગ ધોરણો સાથેના સુંદર ફેબ્રિક રંગ રોગાંગ કલામાં આકર્ષક રીતે દેખાય છે. જે પુરાતન કલા છે, જેના મૂળ પર્શિયામાં છે. સંસ્કૃતિનું આદાન પ્રદાન થતાં કચ્છની ધરતી પર 400 વર્ષ અગાઉ આ કળાની શરૂઆત થઈ. સુમાર જણાવે છે કે પાકિસ્તાન અને ભારતના ભૂમિભાગની પ્રાકૃતિક રચના સમાન છે. સુમાર ખત્રી, જેઓની અમે મુલાકાત લીધી, તે સૌ પ્રથમ કળાની પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલા તેના પરિવાર વિશે જણાવે છે. સુમાર એવું દૃઢપણે અનુભવે છે કે આ કળા ટકાવવા માટે થોડા તાર્કિક આધારની જરૂર રહે છે. તેઓ જણાવે છે કે તેનાથી દુનિયા આ કળાના કારીગરો હાથથી કરેલી સખત મહેનત કરે છે તેની કિંમત સમજી શકે અને તેઓ આ પુરાતન કળાના સ્વરૂપને સાચવી રહ્યા છે તે જાણી શકે. તેઓ જણાવે છે કે અગાઉના સમયમાં તેની કોઈ કિંમત ન હતી. આહિર જ્ઞાતિની સ્ત્રીઓ દ્વારા તેની ખરીદી કરવામાં આવતી હતી. જેઓ રોગાન કરેલા ઘાઘરા, લેસકર્ટ અને ઓઢણી પહેરતી હતી. 50 અને 60ના દશકાને યાદ કરતા તેઓ જણાવે છે કે માત્ર આહિરો અને મોતવાઓ જ તે સમયે રોગાન કળા સાથે સંકળાયેલા હતા, જે કળા તેઓના વડવાઓને ખૂબ જ મામૂલી આવક આપતી હતી. તે દિવસોમાં તે કળાને કારણે રૂપિયા 500 થી 600ની કમાણી થતી. ખૂબ જ મામૂલી આવકને કારણે હતોત્સાહ થઈ અને કળાની ઓછી માંગને ધ્યાને લેતા તેમના મોટા ભાઈ અબ્દુલ ગફૂરે તે કામ છોડી દીધેલો અને તેમના ભરણપોષણ માટે આવકની શોધમાં મુંબઈ જતા રહેલા. પાછળથી ઘરમાં તેમના દાદાએ આ કાર્ય ચાલુ રાખેલું, પરંતુ તેઓ અબ્દુલ ગફૂરને ઓર્ડર પૂર્ણ કરવા વતન પરત ફરે તેવું ઈચ્છતા હતા. 1984-85માં ગફૂરે તેના આમંત્રણને માન આપી અને દાદાની દુઃખભરી વિનંતીને ધ્યાને લઈ પરંપરાગત કળાને ચાલુ રાખવા પરત ફરવાનું સ્વીકારેલું. તેમના પરત આવ્યા બાદ અને સરકારના પ્રારંભિક ટેકાથી કારીગરોને ભારતમાં 1980ના દશકમાં તેમની દુર્લભ કળા માટે ખૂબ જ પ્રેરણા મળેલ. દુષ્કાળના સમયમાં ગુર્જરીની મદદથી તેઓએ સુધારો લાવી પુનર્જીવિત કરવા માટે સહાય કરવાની દરખાસ્ત કરેલ. શાળામાં ટેબલ પર રાખવાનું લીલા રંગનું કાપડ એટલે ટેબલ ક્લોથ તેમના 1985માં પરત ફરવા માટે નિમિત્ત બન્યું છે, જે ગફૂરને 1988માં એવોર્ડ મેળવવા માટે ખૂબ જ પ્રેરણાત્મક રહેલ. સુમારે એવું અનુભવે છે કે ત્યારબાદ તેઓએ કદી પાછી વળી જરૂર નથી અને રાષ્ટ્રીય એવોર્ડની હરોળમાં આવવાનું રોગાણ કારીગરોના પરિવારો અને 1997થી શરૂ કરેલ, જેમણે તેઓને હિંમત પૂરી પાડી અને કળાને નવજીવન બક્ષેલ. આ રોગાણકારો કચ્છમાં છાપારાઓ તરીકે જાણીતા છે, પરંતુ રોગાણની વ્યુત્પત્તિ પર્શિયન શબ્દ તેલ આધારિત સાથે સંકળાયેલ છે. સુમારના મતે આ શબ્દ ભારતીય ભાષામાં વપરાતો શબ્દ રંગરોગાણ સાથે સંકળાયેલો છે, જેનો અર્થ રંગકામ અને દિવાલ પર ચિત્રકામ સાથે સંકળાયેલ છે. એરંડિયા તેલને 2 દિવસ સુધી સતત ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઊંચું તાપમાન રહેવાને કારણે ઘણીવાર જવાળાઓ બહાર આવે છે, જેને માટીના ઢાંકણ દ્વારા ઢાંકી દેવામાં આવે છે. તે ઠંડુ પડ્યા પછી તેમાં પ્રાકૃતિક રંગો પીળો, લાલ, સફેદ વગેરે મેળવવામાં આવે છે અને તેને એક બંધ વાસણમાં પાણી સાથે રાખવામાં આવે છે, જેથી તેમાં ભેજ રહી શકે અથવા તેને મિશ્ર કરી શકાય. જો રંગને અન્ય રસાયણો સાથે મેળવવામાં આવે તો તે બિનઉપયોગી બની જાય છે. વળી આ તેલ આધારિત રંગો હોવાને કારણે સુકાઈ જવાનો પણ ભય રહે છે અને ગાંગડામાં પરિવર્તિત થઈ જાય છે અને બિનઉપયોગી બની જાય છે. ટૂંકમાં આ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી અને કંટાળાજનક છે અને તેને આ તૈયાર કરેલા રંગોને 2-3 અઠવાડિયામાં જ વાપરવી નાખવો પડે છે. સામાન્ય રીતે સુતરાઉ અથવા રેશમના કાપડ પર કોઈ પણ ડિઝાઇન કે છપાઈ વગર ફ્રી હેન્ડ ચિત્ર ઉપસાવવામાં આવે છે. રંગ આયોજન સાથે ડિઝાઇનને અનુસરી આ કલાકારો જાતે માર્ગદર્શન મેળવે છે અને તેમની કલ્પના પ્રમાણે જાદુઈ અસર ધરાવતું ચિત્ર ઉપસાવે છે. લોખંડના 6-7 ઇંચના સીધા સળિયાથી મદદથી ઘસી અને એક લાઇન ખેંચીને તેમાં ફૂલોની અને ટપકાવાળી ભાત ઉપસાવવામાં આવે છે. આમ સામાન્ય કામથી શરૂ કરીને જટિલ અને પડકારજનક કામ સુધી રંગકારો આ કળાને અનુસરવા માટે ઉત્સાહિત રહે છે. આમાં ટપકાવાળી ડિઝાઇન બનાવવી બહુ અઘરી છે. અહીં મોટા પ્રમાણમાં ધીરજ અને હાથ પરનો અંકુશ અદ્ભુત હોય છે. સૌથી વધુ કિંમતી અને જેમાં રોગાણકારો જે બનાવવામાં ગૌરવ અનુભવે છે તે જીવનવૃક્ષ એટલે ટ્રી ઓફ લાઈફ છે. સુમાર તેને હિન્દુ ધાર્મિક કલ્પવૃક્ષ સાથે જોડે છે. આ જીવનવૃક્ષને મીનાકારી વડે સજાવવામાં આવે છે. આ સુંદર કામ પૂર્ણ કરવા માટે મહિનાઓ લાગી જાય છે. આ રંગકામની એક બાજુ કામ પૂર્ણ થયા પછી તેની સામેની બાજુ પર કામ કરવામાં આવે છે, જેથી તેની આબેહૂબ છાપ ઉપસી શકે. તેને ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે, નહીંતર આખી ડિઝાઇનમાં ડાઘા પડી જાય છે અને તે બગડી જાય છે. તેની આઉટલાઇન વ્યક્તિગત રીતે કરવામાં આવે છે. તેની સપાટી પર ધીમે ધીમે હાથ ફેરવતા એક પ્રકારની લાગણી અનુભવાય છે. આ ઉત્કૃષ્ટ નમૂનાને ખરીદવા માટે રોગાણકારોની લગભગ 60 દેશના પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે, જેમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, ઇઝરાયેલ, સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીનો સમાવેશ થાય છે. હાલના સમયમાં ભારતીયો પણ આ કળાને જોવા અને ખરીદવામાં રસ દાખવ્યો છે, પરંતુ હજી ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રણ મહોત્સવ દ્વારા તેમને બહુ થોડા પ્રમાણમાં ફાયદો થયો છે. કારણ કે તમામ કલાકારો રણોત્સવના સ્થળથી દૂરના વિસ્તારમાં સ્થિત છે. સુમાર અનુભવે છે કે પ્રવાસીઓ રણમહોત્સવ માણે છે અને તેમની કળા જોયા વિના જતા રહે છે. તે અનુભવે છે કે તાલુકા અધિકારીઓ અથવા કચ્છના વિભાગીય અધિકારીઓ અથવા બિન સરકારી સંગઠનો આ માટે જાગૃતતા લાવવા માટે અને ફરિયાદ નિવારણ માટે તેમને મદદ કરી શકે. આ બાબતે સ્વાભિમાની સુમાર નાણાકીય મદદ માટે નહીં, પરંતુ ફક્ત પ્રચાર પ્રસાર કરવા માટે જ કહે છે. વિદેશી નાણાકીય સહાયના પ્રશ્ન બાબતે સુમાર હકારમાં માથું ધુણાવી કહે છે કે તે મદદરૂપ બની શકે. સાવ નિરાશાજનક પરિસ્થિતિ પણ ન હોવાનું જણાવી સુમાર ખૂબ જ ઉત્સાહિત સ્વરે જણાવે છે કે પ્રવાસના પ્રચારની જાહેરાત માટે આવેલ ભારતીય ફિલ્મ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન સાથે પણ તેઓએ શૂટિંગ કરેલ. બીજો આ કળાને નડતો પ્રશ્ન તેના વિશેની જાગૃતિનો અભાવ છે, જેને પરિણામે તેમનું ઉત્પાદન છાપકામ કે કાપડના નમૂના પર એમ્બ્રોઇડરી કામને મળતું આવતું હોવાને કારણે એમાં ખપી જાય છે. સુશોભિત કામ તેઓ ઉત્કર્ષતાપૂર્વક કરે છે, પરંતુ એ બાબત દુઃખદ છે કે તેઓએ સ્પષ્ટતા કરવી પડે છે કે તે છાપકામ નથી પરંતુ મોહક રોગાણકામ છે. આ ઉપરાંત વિદેશી પ્રવાસીઓની સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધીના મુલાકાતની મોસમ દરમિયાન આ પરિવાર કાર્ય કરવામાં વ્યસ્ત રહે છે. તેમના ભત્રીજા એટલે કે મોટાભાઈ અબ્દુલ ગફુરના પુત્ર સાહિલના જોડાવાથી તેમની 8 પેઢીઓ આ કાર્ય કરવામાં અને આ હુનરને ટકાવવામાં જોડાયેલી છે. બદલાતા સમય સાથે અબ્દુલ ગફુર વાતચીતમાં જોડાતા ઉમેરે છે કે તેઓ આ કળાના ધોરણો જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે. ચોબારી પાસેના કેટલાક પરિવારો આ કળા સાથે સંકળાયેલા હતા. તેઓ સારા કલાકારો હતા અને તેઓએ આ કાર્યમાં નિપુણતા મેળવેલ. ગફુરના મતે આ કળા વારસાગત એટલે કે વંશપરંપરાગત છે અને તેને પિતા અને દાદાના કામને નિહાળીને તેઓ આ શીખ્યા છે. પહેલાં આ કળા જાણીતી નહોતી અને બનીમાં દનિયા, માથેન, ઘાઘરા અને ઓલેચા, બપોતું વગેરે બનાવવા વપરાતા. તેઓ માત્ર પારિવારિક કલા જ નહીં પરંતુ કલાના પુરાતન નમૂનાઓના પણ સંગ્રહ પણ જાળવી રાખ્યા છે. આમાંનું એક બેડશીટના માપનો સુતરાઉ નમૂનો છે જેને દાન્યુ કહે છે. તે 50 વર્ષ જૂનો નમૂનો છે. તમામ રોગાણકામને કપડા પર ઉપસાવવામાં આવે છે અને પછી તે અન્ય ઉપયોગી ઉત્પાદનોની માં પરિવર્તન થાય છે. વિદેશી ગ્રાહકો ઓશિકાના કવર બનાવડાવે છે. આ પ્રવાસીઓ સાથે વાતચીત અને વેચાણ કરવા માટે તેઓ અંગ્રેજી પણ શીખેલ છે. અબ્દુલ ગફુરના પરિવારે આ કાર્યમાં 1980માં નિપુણતા મેળવી. આ પહેલાં તેઓ કાચું પાકું કામ કરતા, જેમાં સુમારે આ હુનરની છાપની જટિલતા ઓછી અનુભવી અને તે ફક્ત માલધારીઓના જ ઉપયોગમાં આવતું. તે અપરિપક્વ હતું, તેમાં સીધી અથવા અસમાન લીટીઓ જ દોરવામાં આવતી. તે સ્મિથ સાથે કહે છે કે તેને ઘણા અરમાનો એટલે કે સ્વપ્ન છે, આ કામ દ્વારા સિદ્ધ કરવાના છે. પ્રતિભાશાળી અબ્દુલ ગફુરે કેટલાક સંશોધનો જેવા કે રોગાણ કળા સાથેની કિંમતી સાડીની ડિઝાઇન બનાવવાનું, સાદા ફોલ્ડરો, મોબાઈલ કવરો અને બેગો બનાવવાનો શરૂ પણ કરી દીધેલ છે, જે સામાન્ય માણસોને પરવડે તેવા છે. રેશમ પર કામ કરવા માટે ખૂબ જ ધ્યાન આપવું પડે છે અને આવી રોગાણ કળાવાળી સાડીના રૂપિયા લગભગ 25,000 લેવામાં આવે છે. પહેલાં આ કામ માત્ર સુતરાઉ કાપડ ઉપર થતું, પરંતુ અબ્દુલ ગફુરે રેશમી કાપડ ઉપર પણ આ શરૂઆત કરી છે. તેઓના નિયમિત ગ્રાહકો એવા માલધારીઓ સિન્થેટિક પોશાક તરફ વળ્યા છે. એના કારણે રોગાણની ડિઝાઇનવાળી વસ્તુઓ મોંઘી પડે છે, જેથી આવક રળવાના આયોજનના પ્રયાસ છતાં અવરોધો ઉત્પન્ન થાય છે. ગફુર દુઃખ સાથે જણાવે છે કે એ સમયે તેનો પરિવાર રૂપિયા કમાવવા માટે સક્ષમ નહોતું અને ઘરકામથી 8 દિવસ ચાલે તેટલી જ આવક થતી હતી. તે ઉમેરે છે કે તેઓ પાસે ભરણપોષણ માટે કોઈ મિલકત, પશુપાલન અથવા પાળતુ પ્રાણીઓ ન હતા કે જેના મારફત આવક ઊભી થઈ શકે અને ખેતી પણ ન હતી. તેમજ ધોરણ 4થી આગળ શિક્ષણ લેવામાં પણ તેમને રસ નહોતો. તેઓને પોતાનું કોઈ જ ભવિષ્ય દેખાતું ન હતું. એ હકીકતને ભૂલી શકતા નથી કે તેના પરિવારની 6 પેઢીઓ આવો કપરો સમય જોયેલો છે અને તેમની કળાને મોટો ફટકો પડેલો. તેઓને પ્રેરણાની સખત જરૂરત હતી. જીવન અને અનુભવ અંગે વિચારણીય પરિસ્થિતિ સરખાવતા અબ્દુલ ગફુર હવે તેના પરિવારની પરિસ્થિતિ સારી હોવાનું જણાવે છે. તેઓએ ખૂબ પ્રયાસ કરેલા છે અને તેમની વસ્તુનું દિલ્હી, મુંબઈ, પુણે, કલકત્તા પ્રદર્શનમાં પણ તેઓ પ્રતિભાવમાં જ્યારે તેમણે રસ દર્શાવે છે ત્યારે તેના પ્રત્યે તેઓ ગૌરવ થાય છે. આંતરરાષ્ટ્રીય માન્યતા મળવાથી તેમની હિંમતમાં વધારો થયેલ છે. ગફૂરને માન્યતા અને પ્રશંસાની જરૂરિયાત હોવાનું જણાવી ગફૂર પ્રશ્ન કરે છે કે એક કલાકારને શરૂઆતમાં શું જોઈએ, અને પછી તરત ઉમેરે છે દાદ એટલે કે પ્રશંસા. તે જાતે જ પોતાના પ્રશ્નનો ઉત્તર આપે છે. તેની કાર્યશાળા ફોટાઓથી શોભે છે જ્યાં તેમના ભાઈઓને મળેલા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના 5 રાષ્ટ્રીય અને 4 રાજ્ય સ્તરના એવોર્ડ જોઈ શકાય છે. અને શોકેસમાં પણ સ્પષ્ટ રીતે તેના પરિવારની સિદ્ધિઓ દર્શાવેલ છે. ગફૂરે ખરેખર એક મહત્ત્વનો ફાળો તેના પરિવારની કળાને બચાવવામાં જ નહીં પરંતુ ટીમને પ્રોત્સાહન પૂરું પાડવામાં પણ આપેલો છે. અબ્દુલ ગફૂર, સુમાર જુમા, અશરફ ગફૂરના કાકા, તેના ભાઈઓ અને તેનો પુત્ર આ તમામ મળીને 8 વ્યક્તિઓની ટીમ બને છે. તેઓની ટ્રી ઓફ લાઈફ ઉપસાવવાના કૌશલ્યમાં નિપુણતાને કારણે તેઓએ ઘણા ગ્રાહકો મેળવેલ છે અને ઘણા એવોર્ડ જીતેલ છે. તેમના દાદાએ કહેલું વાક્ય કોઈ તમને જીતી નહીં શકે એ સાચું પડ્યું છે. ઇતિહાસના ટુકડાઓને વાગોળતા અબ્દુલ ગફૂર કહે છે કે ચોબારીના કલાકારો તે સમયે સારા હતા અને તેમાંના એક મોહમ્મદ તૈયબ 1903માં જાણીતા હતા. તે ગફૂરે કચ્છ મ્યુઝિયમમાંથી શોધેલ. રોગાણકાર અબ્દુલ રહેમાનને રાજવી પરિવાર દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. ગૃહકામ કરતી સ્ત્રીઓ બાંધણી બાંધે છે. તે ખુલ્લા મને સંમત થાય છે કે તેમના પૂર્વજો સ્ત્રીઓને જ્ઞાન આપતા નહીં, કારણ કે જો તેઓ લગ્ન કરી લે તો તેમની આ કળા બહાર ચાલી જાય. અબ્દુલ ગફૂર છોકરીઓને ભણાવવાની બાબતમાં રેકોર્ડ મેળવવા બાબતે ગૌરવ અનુભવે છે. પેરિસ સ્થિત બિન સરકારી સંગઠનની સહાયથી અબ્દુલ ગફૂરે 60 હિન્દુ અને મુસ્લિમ છોકરીઓને તાલીમ આપે છે, પરંતુ 2 વર્ષ પહેલાં આ બિન સરકારી સંગઠન કોઈ પણ જાણકારી આપ્યા સિવાય બંધ કરી નાખવામાં આવી. તેના પોતાના પરિવારમાંથી તેના કાકાની દીકરી આ કળા શીખી છે. આ છોકરીઓ 3 કલાક સવારે અને 3 કલાક બપોરે કાર્ય કર્યા પછી એક દિવસમાં લગભગ 150-200 રૂપિયા કમાઈ લે છે. તે હવે કાયદેસર રીતે નવા બેચને તાલીમ આપવા માટે પગાર ધોરણો સુધારવા માટે સરકાર સાથે વાટાઘાટ કરી રહેલ છે. રોગાન કામ ઘણી છોકરીઓને શીખવવામાં આવેલ હોવા છતાં આ કામમાં રસ ન હોવાને કારણે અને બીજું ભૂજથી નિરોણા વચ્ચેના અંતરને કારણે બધી છોકરીઓ તેમાં સફળ થતી નથી. જેઓ આ કળાને અનુસરે છે તે સારું કમાય છે, તેનું ચૂકવણું નમૂના દીઠ કરવામાં આવે છે, પરંતુ અહીં ખાસ તેલ આધારિત રંગો બનાવવાની પ્રક્રિયા શીખવવામાં આવતી નથી, કારણ કે તે જટિલ અને ખાસ હોવાને કારણે રક્ષિત છે. ગફૂર અને તેનો પરિવાર રોગાણના સ્પર્શ સાથેના શહેરી વસ્ત્રો બનાવવામાં પ્રખ્યાત છે અને તેઓ ડિઝાઇનર કુર્તી અને જેકેટની રૂપિયા 1000થી રૂપિયા 4000ની શ્રેણીના ઉત્પાદનમાં ઝંપલાવવા માગે છે. ખિસ્સાને પોષણ પોસાય એવા અન્ય ઉત્પાદનો બનાવવા ઉપરાંત ગફૂરે રૂપિયા 50ના મોબાઈલ કવર, રૂપિયા 300ની લેડીઝ બેગ અને 300ના ફોલ્ડરો બનાવેલ છે. આ બદલાવ સ્થાનિકો અને મુલાકાતીઓને ધ્યાનમાં લઈને લાવવામાં આવેલ છે. ઉનાળા દરમિયાન રોગણકારો નિરાંતનો દમ ખેંચી લે છે, કારણ કે ઓગસ્ટ પછી તેઓ સતત વ્યસ્ત રહે છે. ઉનાળા મહિનાઓ દરમિયાન કેટલાક મુલાકાતીઓ મુલાકાત લે છે અને અમે આ જ્યારે ઇન્ટરવ્યૂ લેવા માટે એમની મુલાકાત લીધી તે પહેલાં માલેશિયાની એક ટીમ તેમની મુલાકાત આવેલી હતી. તેઓ સારી રીતે જાણે છે કે લોકો તેમની મુલાકાત તેમના કાર્યને કારણે લે છે અને આ બાબતે તેઓ ગૌરવ અનુભવે છે. અબ્દુલ ગફુર હસીને કહે છે કે તેઓને જયપુરથી તેમની કળા પ્રદર્શિત કરવા માટે આમંત્રણ મળે છે અને તેઓ વધુ ઓર્ડરો મેળવે છે, પરંતુ અબ્દુલ ગફુર અનુભવે છે કે તેઓને કચ્છમાં તેમની ઓળખ અને માનને કારણે કચ્છમાં જ ગમે છે. ભૂતકાળના સખત પરિશ્રમ બદલ વ્યથિત થયા વિના અબ્દુલ ગફુર અનુભવે છે કે તે સતત પરિશ્રમથી ખુશ છે, કારણ કે તેને કારણે તેના પરિવારની પરિસ્થિતિ બહુ સુધરી ગઈ છે.